ભગવાન સુધી પહોંચવા માટે પણ, આ જીવનમાં પાર ઉતરવા માટે પણ માત્ર થાય એટલું ભજન કરતો કરજો, જેટલો સમય મળે એટલો. 10 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, સવાર સાંજ, સવાર બપોર સાંજ, 2 વાર, 3 વાર, જેટલું ભજન શક્ય હોય એટલું, પણ ભાવથી અને શાંતિથી કરજો, એમાં હડબડી ના કરશો. ઉતાવળ કરી નાખી નીતિ નિયમ કરવામાં થઈ ગયો, ચલો હવે લાવો કે હિંચકા ઉપર બેઠું, ચા લાવો, નાસ્તો લાવો. અરે ભાઈ, શિવ ઉતાવળ હતી, ભજન કરવામાં 5 મિનિટમાં પતાવી દીધું, અને નાસ્તા માટે તમે 20 મિનિટ કાઢી. કહે સંત રામ, ભજન કરો, જો શાંતિથી સદભાવપૂર્વક ભજન કરશો ને તો સહજતાથી પાર અવશ્ય ઉતરી શકાશે, કોઈ વાંધો નહીં આવે. કે ભાઈ, રસ્તામાં પ્લેન બગડ્યું, કે વચ્ચે ઉતરાણની ફરજ પડી, પણ એની અંદર ભાવ એક જ કે હું ને મારો ભગવાન અમે જુદા નથી. જે માળામાં શ્રદ્ધા હોય છે અને માળા હાથમાં લઈએ, તરત ભગવાનનું નામ સ્મરણ શરૂ થઈ જાય છે. ભલે મન ગમે ત્યાં ફરતું હોય, પણ માળાની સાથે ભગવાનનું નામ સ્મરણ શરૂ થઈ જાય છે. તાત્પર્ય શું? કે માળામાં ભગવાન રહેલો છે, માળા હાથમાં ઝાલી એટલે પાછું રામ 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 કરવાની શરૂઆત મન થઈ જાય, ચાલુ થઈ જાય. એટલે જે માળાની અંદર ભગવાન રહેલો છે એવી ભાવના થાય. એમ આપણા શરીરમાં પણ ભગવાન રહેલો છે એમ દ્રઢતા કરો. ઘરની અંદર પૂજાનું સ્થાન હોય, બધી જ પૂજાને પૂજાની મૂર્તિઓ પધરાવી દીધી હોય, આખા ઘરમાં રહેતા હોઈએ પણ પૂજાના ગોખ પાસે જતા રહીએ એટલે કે અહીંયા ભગવાન છે, ભાવ બદલી જાય આખું. અને એની સાથે ત્યાં આગળ સાત્વિકતા આવી જાય, શાંતિ આવી જાય, વિચારો વિકારો આપોઆપ દૂર થઈ જાય. તો અહીંયા આગળ બેઠા છે, પૂજામાં બેઠો છે, હમણાં બીજી વાત નહીં કરવાની. કેમ? તો જો એ માળાના મણકાની અંદર ભગવાનની પ્રતીતિ થતી હોય, કે ઘરની અંદર પૂજાનું સ્થાન હોય અને પૂજાના સ્થાન આગળ પહોંચીએ અને ત્યાં ભગવાનની પ્રતીતિ થતી હોય, તો મહારાજ તો કહે છે, જય મહારાજ તો કહે છે, એક થી અલગા ન જાણીએ, આપણાથી ભગવાન જુદા જ નથી, એ વાત કેમ દ્રઢ નથી થતી? કાષ્ટ કી માલા મેં જબ ભગવાન કી પ્રતીતિ હોતી હૈ, પૂજા કી ગોખ કે પાસ બેઠ કે બેઠ જાતે તો વહાં પણ પ્રતીતિ હોતી હૈ, તો અપને મેં ક્યો નહીં? જો સચ્ચા બેઠા હૈ, સહી રૂપ મેં બેઠા હુઆ હૈ, માલા મેં તો હમ ભાવના કરતે હૈ તબ જા કરકે ઉસમે ભગવાન કી પ્રતીતિ હોતી હૈ. ભગવાનના પૂજા સ્થાનની મૂર્તિમાં અમારી શ્રદ્ધા છે અને ત્યાં બેસીએ છીએ, માટે ભગવાન ત્યાં આગળ છે. પણ જે શ્રદ્ધા ઉત્પન્ન કરાવડાવે છે એ તો અંદર બેઠેલો છે. ચાણક્ય તો એટલે સુધી કહે છે, ભગવાન ન લો નવસતે ભગવાન લોષ્ટે કાષ્ટે જ પાષાણ. ભગવાન પથ્થરની, લાકડાની, કે માટીની, કે સોનાની મૂર્તિમાં નથી, તો ક્યાં છે? તમારી ભાવના જ્યાં રેડેલી છે ત્યાં અગાડી ભગવાન બેઠેલો છે. તસ્માદ ભાવો હિ કારણમ, એટલા માટે ભગવાનના ભજનની અંદર ભાવ એ મુખ્ય કારણ છે, મૂર્તિ નહીં. ઘણી બીજી મૂર્તિઓ બેઠેલી હોય છે, કેમ એમાં કૃષ્ણ ભાવ નથી આવતો? અને મંદિરમાં સ્થાપિત મૂર્તિ હોય કે આપણા પૂજા સ્થાનની અંદર સ્થાપિત મૂર્તિ હોય તો તરત એને વંદન કરી, આરતી કરી અને ભજવાન મન. એટલે આપણામાં જે છે એને કારણે એ માળામાં કે મૂર્તિમાં ભગવાનની અનુભૂતિ થાય છે. તો જો ત્યાં અગાડી આપણે દ્રઢતા કરીને મેળવી શકીએ છીએ, સમજી શકીએ છીએ, તો આપણા પોતામાં તો એ જીવતો જાગતો બેઠેલો છે, ત્યાં કેમ પ્રતીતિ નથી થતી? એકથી અલગા ન જાણી, તમારામાં ભગવાન બેઠેલો જ છે, તમારાથી એને જુદો સમજશો જ નહીં, ક્યારેય પણ માનશો જ નહીં, તમારામાં જ બેઠો છે એમ જાણો, એકથી અલગા ન જાણી. સોહમ શબ્દ તે સાર, તે જ હું છું, એ જ મારામાં છે અને હું એનામાં છો, હું છું, આ જ એનું નામ સાર. સમજણનો સાર કેટલો, કે ભગવાન મારામાં છે અને હું ભગવાનમાં છું. તો હમ મારાથી એ જુદો નથી, એનાથી હું જુદો નથી. એકથી ક્યારે પણ ભગવાન મારાથી દૂર છે કે હું પાપી છું, કે હું તો નાનો માણસ છું, હું તો અભણ છું, હું અજ્ઞાન છું, એવું ક્યારે ના માનશો, ક્યારે ના સમજશો. ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતિ અર્જુન, ભગવાન દરેક પ્રાણી માત્રના હૃદયમાં રહેલો છે. કહો, આટલે સુધી તો તમે કહી દીધું છે આપણને, છતાંય આપણા વ્યવહારમાં, આપણી વૃત્તિઓમાં ક્યારે પણ ભગવાનની પ્રતીતિ થાય છે ખરી? આપણને આપણી ઇન્દ્રિયો એના ભોગની વાસનાઓને લાલસાઓની અંદર એવી ભટકતી હોય કે આપણામાં બેઠેલો ભગવાન આપણને પ્રતીત થવા દેતો નથી. પણ અહીંયા તો બાપજી સ્વયં કહે છે, જય મહારાજ, તમારામાં તમે પોતે જ એના સ્વરૂપે બેઠેલા છો. આ જ જીવનનો સાર છે. સમજવાનું હોય, મેળવવાનું હોય અને જીવન જીવવાનું માત્ર એક જ સાર, એ હું છું. સો અહમ, કહે સંતરામ, ભજન કરો. બસ આ પ્રકારનું ભજન કરો, તમે આ પ્રકારનું ભજન કરશો તો ભગવાન તમને તમારામાં જ દેખાશે. તમારાથી ક્યારે જુદો નથી, આઘો નથી, નથી નથી. આટલી શ્રદ્ધા, આટલો વિશ્વાસ, આટલો દ્રઢ નિશ્ચય, કાયા ટેકે, તમારા શરીર વડે, તમારા મનથી તમે કરો, તમને તમારામાં જ તમારો ભગવાન અને તમે સ્વયં દેખાશો. ભગવાનની બાજુમાં જ તમે હશો, ભગવાનની જોડે જ નહીં, ભગવાનની અંદર જ તમે હશો. બાજુમાં નહીં, જોડે નહીં, ભગવાનમાં તમે છો, તમારામાં ભગવાન છે. એકથી અલગા ક્યારે ન જાણશો. અને જુદો હોય તો શોધવા જવું પડે ને. હે આપણામાં જ, ઘરની અંદર જ વસ્તુ છે. અજવાળું કરો, દીવો કરો, અંતે ભજનનો તરત અંદર, ઘરની અંદર જે હશે તમને દેખાશે. ભજનનો દીવો આપણે અંદર પ્રગટાવીશું ને તો આપણામાં બેઠેલો ભગવાન આપણને દેખાશે. તુલસી ભીતર બાહિર હું રામ નામ મણિદીપ ધરું. અંદર બહાર ભજનનો દીવો કરો, જરૂર છે તે દેખાશે જ. એકથી અલગા ન જાણી. જુદાની ભાવના તો જ્યાં સુધી દ્વૈત હોય ને ત્યાં સુધી જ આવે, કે હું જુદો છું ને ભગવાન જુદો છે. પણ ભગવાન અને ભક્ત સ્વયં એક થઈ જાય ત્યારે મૂર્તિમાં ભગવાનનું પ્રાગટ્ય થતું હોય છે. પણ ભગવાનની મૂર્તિ એક તરફ રહી જાય અને ભક્ત પણ એક બાજુ રહી જાય તો એ મૂર્તિમાં ચેતના નહીં આવી શકે. ભક્ત પૂજે છે સદભાવથી, એનું અર્ચન કરે છે મૂર્તિનું, ત્યારે ભગવાન એમાં આવીને પધારે છે. મદભક્તા યત્ર ગાયંતે તત્ર તિષ્ઠામી નારદ. કે હું વૈકુંઠમાં નથી, કોઈ મંદિરમાં નથી, કે કોઈ યોગીના હૃદયમાં એકલો જ બેસી રહેતો પડ્યો રહેતો નથી, કે મંદિરમાં જ રહ્યા કરું છું. જ્યાં જ્યાં મારો ભક્ત મારું ચિંતન કરે છે, ભજન કરે છે, ત્યાં ત્યાં હું આવીને બેસી જઉં છું અને એ જ મારું સાચું તીર્થ. અને ભજન કરનાર એવાને તો ભાગવતમાં વ્યાસજીએ જંગમ તીર્થ કહ્યું. એમને એ જ રામાયણ ની અંદર તુલસીદાસજીએ કહ્યું, જો જગ જંગમ તીર્થ રાજુ મુદ મંગલમય સંત સમાજ. અને તીર્થાસ્પદ કહી દીધા એવા મહાપુરુષોને, ભજનાનંદી મહાપુરુષોને, સંતોને, જે અંતર્મુખ છે, જેને પોતાનામાં જ ભગવાનને સ્થાપી દીધા છે, એ જ્યાં જ્યાં જાય ને જ્યાં બેસે ને ત્યાં તીર્થ બની જાય. સંતરામ મહારાજ વિભૂતિ, ભજનાનંદી કે પોતાના અંતર્મુખી બેસી ગયા ત્યાં, આજે કરોડો માણસ માટે તીર્થ બની ગયા નડિયાદ. હજારો માઇલ પરદેશ રહેતા હોઈએ તો ઉઠીને ચાલો નડિયાદ જવું છે મહારાજના દર્શન કરવા, અને મહારાજ ત્યાં ના બેઠા હોત તો એ તીર્થ બન્યું હોત ખરું? તીર્થ કોણે બનાવ્યું? એક મહાપુરુષ. એક સિદ્ધ વિભૂતિ અંતર્મુખી એક ભજનાનંદી મહાપુરુષે એને તીર્થ બનાવી દીધું. ભજન માણસને પોતાને તીર્થ બનાવે છે અને ભજનથી તીર્થ બનેલો માણસ એ મહાપુરુષ એ સ્થળને તીર્થ બનાવે છે, તીર્થાસ્પદ થઈને. અને તીર્થો પણ ઈચ્છે કે આવી કોઈ વિભૂતિ મારે ત્યાં આવે તો દુનિયા જે મારે ત્યાં પાપ ધોઈને મૂકી જાય છે એ મારા પાપને એ તીર્થાસ્પદ કોઈ ભજનાનંદી સંત મહાપુરુષ આવીને ધોવે મારા પાપ. ભજન કરો તો અંતર ઘટમાં, અને એ પણ જુદો નથી. તમારામાં જેટલું ભજનનું બળ વધશે એટલી જ તમારી પોતાની આત્મબળની આત્માનુભૂતિની શક્તિ એટલી જ પ્રબળ થશે, અને પ્રબળ થયેલી શક્તિ વડે જ સાત્વિકતા અને સંયમ પણ આવી શકશે. ભજન વગર સંયમ નહીં આવી શકે. ભજન સિવાય જીવનની અંદર પાર તમે નહીં ઉતરી શકો. ભજન હોય તો સંયમ આવશે ને, પણ સંયમ જ નહીં હોય, ભજન નહીં હોય તો પાર ક્યાંથી ઉતરી શકવાના? પાર ઉતરવા માટેની જે જીવન નૌકા હોય, કોઈ સાધન હોય, તો એ જ ભગવાનનું ચરણનું શરણ. શંકરાચાર્ય આદ્ય શંકરાચાર્યજીને પ્રશ્નોત્તરીમાં પૂછે છે, અપાર સંસાર સમુદ્ર મધ્ય નિમજ્જતો મે શરણં કિમસ્તિ, હું ડૂબી રહ્યો છું કોને શરણે જવું? ગુરુ કૃપાલો કૃપયા વદૈત, ગુરુ મહારાજ કૃપાપૂર્વક બોલ્યા કે વિશ્વેશ પાદામ ભુજ દીર્ઘ નૌકા, ભગવાનના ભજન રૂપી ચરણ કમળની નૌકામાં બેસી જા, એને શરણે જઈ એનું ભજન કર, તો સંસાર સાગરને તું પાર ઉતરી જઈશ. અને એ પાર ઉતરવા માટે બાપજીએ કહ્યું, જય મહારાજે કહ્યું, સહેજે ઉતરો પાર, કહે સંત રામ ભજન કરો તો. ભજન સિવાય પાર ઉતરાશે નહીં, ગમે એટલી માથાકૂટો કરીશું, ગમે એટલા વ્યવહાર જગતના કરતા રહીશું, પણ ભજન વગર પાર નહીં. જે કોઈ ભજનનો તો ભેદ લહે, મહારાજ કહે છે ડાપણ કરીને કોશું કહે. જેને ભજનનો ભેદ અનુભવ જાણી લે, જેણે ભજનનો મર્મ જાણી લીધો, ભેદ જાણી લીધો, એને કશું કહેવાની જરૂર નથી. મહારાજ કહે કો રહેણી રહે, કોઈક એવો એ રહેણીએ રહેવા વાળો તો કોક મળશે, એ સતત પોતાના જીવનની અંદર ભજનાનંદ એ જ સાચો આનંદ. વિષયાનંદ ક્ષણિક હશે, વિષયાનંદ ક્ષુલ્લુક હશે, લુખો હશે, પણ ભજનનો આનંદ એ એવો ભીનો હશે કે ગળે પણ નહીં ભરાય, અને સરળ સીધાની માફક સીધો સરળ ઉતરી જશે, અને એ જ ભજન આનંદ આપણને જગતમાં પાર ઉતારશે, સંસાર સાગરને પાર ઉતારશે, જરાય બીક નહીં રહે. એટલે મહારાજે કહ્યું, કહે સંત રામ ભજન કરો તો સહેજે ઉતરો પાર, પણ એકથી અલગા ન જાણીએ. તમે તમારી જાતથી ભગવાનને ક્યારે જુદા પડવા દેશો નહીં અને જુદા માનશો નહીં. એ જ હું છું સોહંગ શબ્દ તે સાર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સંત રામ મહારાજ કી હૈ.